લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળે તોળે હું છેલ છબીલો ગુજરાતી હું છું દિવ્યાંગ અને મારી સાથે છે શુભ્રા તમારા આજના હોસ્ટ અને અમે તમારું આ સસ્ટેનેબિલિટી 101 પોડકાસ્ટમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.
પ્રતીક્ષાની ઈચ્છા પ્રમાણે આજનો સસ્ટેનેબિલિટી 101 પોડકાસ્ટ ગુજરાતીમાં થવા જઈ રહ્યો છે, જેનો એમ છે દુનિયાભરથી નવા વિચારો લાવવાનો. તો અહીં આપણે વાત કરીશું કેવી રીતે આજની યંગ જનરેશન સસ્ટેનેબિલિટી રિવોલ્યુશન તરફ ઇનોવેટિવ ઇનિશિયેટિવ લઈ રહ્યા છે અને સાથે સાથે જ દુનિયાના મોસ્ટ ઇન્સ્પાયરિંગ ચેન્જ મેકર્સ જોડે વાત કરીને તેમના વિચારો અને જ્ઞાન અહીં પ્રસ્તુત કરીશું.
અને અમારા આ પોડકાસ્ટનું વિઝન છે કે અમે તમને એક નવી વિચારધારાથી ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, જે છે થિંક સસ્ટેનેબલ એક્ટ રિસ્પોન્સિબલ. સો થોડાક દિવસ પહેલા એક આર્ટિકલ વાંચતો હતો જેમાં કેમ સસ્ટેનેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે એની માહિતી આપી હતી. એટલા ઇમ્પોર્ટન્ટ અને સ્ટ્રોંગ રીઝન હતા જે કોઈ પણ સાંભળીને શોક થઈ જાય. એમાં ટ્રેડિશનલી બિઝનેસ લીડર્સ ફક્ત એમના મોનેટરી બેનિફિટ્સને જ ધ્યાનમાં રાખતા હતા, પરંતુ આજકાલ એવું નથી રહ્યું. ઘણા બધા લીડર્સ હવે સસ્ટેનેબિલિટી એસ્પેક્ટને પણ ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે, જેને પોપ્યુલરલી 3 P's કહેવામાં આવે છે, જે છે પીપલ, પ્લાનેટ અને પ્રોફિટ. શુભ્ર, તું આ ટ્રિપલ બોટમ લાઈન એપ્રોચ વિશે જાણે છે?
ટ્રિપલ બોટમ લાઈન એપ્રોચ એટલે એવું જ ને કે ટ્રિપલ બોટમ લાઈન એક ફ્રેમવર્ક ઓર થિયરી છે જે કંપનીઝને રેકમેન્ડ કરે છે કે એ જેટલું ઇમ્પોર્ટન્સ એમના પ્રોફિટ્સને આપે એટલું જ ઇક્વલ ફોકસ સોશિયલ અને એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ પર પણ આપે.
હા, એક્ઝેક્ટલી. અને સસ્ટેનેબિલિટીનું આ જ એમ છે કે આપણે બધા નેચરની જોડે હાર્મની પીસમાં કેવી રીતે રહી શકીએ અને કેવી રીતે આજુબાજુની ઇકોસિસ્ટમને ડેમેજ અને ડિસ્ટ્રોય થવાથી બચાવી શકીએ. તો દોસ્તો, આપણે જે દુનિયામાં રહી રહ્યા છીએ, આપણે જે સમાજમાં રહી રહ્યા છીએ, એ બહુ જ વધારે ટેકનોલોજી બેઝ, મોડર્નાઇઝ અને કન્ઝ્યુમરિસ્ટ છે. આ વિકસિત દુનિયામાં આપણે રોજે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ઘણા બધા નેચરલ રિસોર્સિસનો દુરુપયોગ કરી રહ્યા છીએ યાર.
હા યાર, બટ નેચરલ રિસોર્સિસ એટલે હવા, પાણી, જમીન, વૃક્ષો વગેરેની વાત કરી રહ્યો છું ને?
હા, સસ્ટેનેબિલિટીનો મતલબ સરળ શબ્દોમાં આ જ છે કે જે બી રિસોર્સિસ આપણી પાસે અત્યારે અવેલેબલ છે એનો સાચવીને ઉપયોગ કરવો અને એમની સંભાળ રાખવી, જેથી આ બધા રિસોર્સિસ નેક્સ્ટ જનરેશન માટે પણ અવેલેબલ રહે.
તો સસ્ટેનેબિલિટી ઇમ્પોર્ટન્ટ કેમ છે દિવ્યા? કેમ આને આપણી જરૂરતો કરતા વધારે મહત્વ આપવું જોઈએ?
અરે, સસ્ટેનેબિલિટી ખૂબ જ સરળ અને સીધા કારણોસર મહત્વની છે. આપણે બધા આપણી ક્વોલિટી ઓફ લાઈફ આ પૃથ્વી પર ત્યારે જ મેન્ટેન કરી શકીશું જ્યારે આપણે અર્થની ઇકોસિસ્ટમને એમ્બ્રેસ અને એપ્રિશિએટ કરીશું. આની શરૂઆત ઘરમાં જ નાની નાની વસ્તુઓના સદુપયોગ કરીને થશે, લાઈક ઇલેક્ટ્રિસિટી બચાવવી, પાણી બચાવવું, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો વગેરે. અને ઘરેથી કરેલી આ શરૂઆત પછી કમ્યુનિટી, ઇકોસિસ્ટમ અને લાસ્ટલી આખી દુનિયાને બેનિફિટ કરશે.
રાઈટ. અને ખબર છે દિવ્યાંગ, મેં આવું પણ ક્યાંક વાંચ્યું હતું કે સસ્ટેનેબિલિટીમાં 12 આર્સ હોય છે. રિમેમ્બર, રિસ્પેક્ટ, રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિટર્ન, રીફિલ, રોટ, રીસ્ટોર, રીપર્પઝ, રિપેર, રીસાયકલ.
બહુ થયા. અને આ 12 આર્સ અને સાથે બીજા પણ ફેક્ટર્સ છે જે આપણને ઇફેક્ટિવ શોપિંગ, હોમ ગાર્ડનિંગ અને પાણીનો જરૂર પ્રમાણે વપરાશ અને લાસ્ટલી એક સસ્ટેનેબલ જીવન કેવી રીતે જીવવું અને એના માટે સક્ષમ બનાવે છે.
તો દિવ્યાંગ, તને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ક્યારથી આવ્યો?
અરે, સ્કૂલમાં જે સાંભળ્યું હતું કે પર્યાવરણ બચાવવું જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, પાણી બચાવવું જોઈએ, પણ કેમ કરવું જોઈએ એની કોઈ આઈડિયા જ નહોતી. પણ કોલેજમાં આવીને જ્યારે NSS જોઈન કર્યું ત્યારે પર્યાવરણ માટેની બહુ બધી ઇવેન્ટ્સ થતી હતી અને એમાં હું જોડાયો, જેમ કે વૃક્ષારોપણ, સીડબોલ બનાવવા માટેની વર્કશોપ અને એની સાથે બીજી પણ બહુ બધી ઇવેન્ટ્સ થતી હતી. બાય ધ વે શુભ્રા, તને ખબર છે આ સીડબોલ નો શું કોન્સેપ્ટ છે?
સીડબોલ ના વિષય મેં સાંભળ્યું તો બહુ જ છે, પણ એ એક્ઝેક્ટલી શું હોય છે એનો મને એટલો બધો કોઈ આઈડિયા નથી.
ઓકે, સો સીડબોલ નું કોન્સેપ્ટ એવું છે કે માટી અને ખાતરના બોલ્સ બનાવવામાં આવે અને જેની વચ્ચે એક પ્લાન્ટનું બીજ મૂકવામાં આવે છે. સીડબોલ બનાવવાનો બેનિફિટ એ જ થાય છે કે કેરી કરવામાં અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં ઇઝી પડે છે અને સીડનું સ્પ્રાઉટિંગ પણ જલ્દીથી થઈ જાય છે. તો આવી જ બધી વર્કશોપમાંથી એક પર્ટિક્યુલર વર્કશોપ હતી જેના પછી આ ફિલ્ડમાં મારો ઇન્ટરેસ્ટ વધી ગયો. એ વર્કશોપ હાઉ ટુ લીવ અ સસ્ટેનેબલ લાઈફ પર હતી. એ વર્કશોપ પછી મને મારા પર્યાવરણ કેમ બચાવવું જોઈએ એ પણ જાણવા મળ્યું અને સાથે સાથે રિયલાઇઝ થયું કે મને આમાં જ મજા આવે છે. પણ શુભ્રા, મને એવું કે તને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ક્યારથી આવ્યો?
સ્કૂલ બસમાં જતી હતી અને જ્યારે પણ કોઈની બર્થડે હોય તો એ બસમાં ચોકલેટ શેર કરતા. તો લોકો ચોકલેટ્સ ખાઈને એના રેપર્સ એમને બસના વિન્ડોમાંથી બહાર ફેંકી દેતા. મને એટલી તો કઈ સમજ નથી, બટ આટલી જરૂર હતી કે આવું તો ના જ કરવું જોઈએ. સો હું બધા જ રેપર્સ કલેક્ટ કરીને મારા બેગમાં નાખી દેતી એન્ડ ધેન ઘરે જઈને ડસ્ટબિનમાં.
ગુડ ગર્લ.
બટ યુ નો વોટ દિવ્યાંગ, આજે પણ હું ક્યારેક કોઈને પણ રસ્તામાં જોઉં કચરો ફેંકતા, મને બહુ જ વધારે ગુસ્સો આવતો હોય છે. લાઈક
સેમ સેમ યાર, આમ એવું થાય કે જેમ કે એક કચરો છે ને એમના જ મોઢા પર ફેંકી દે, પણ એવું કરી ના શકાય ને.
સિરિયસલી યાર, બટ આઈ થિંક થી નાની એજ થી જ મારામાં એવી સૂઝ હતી કે ચોકલેટ્સ ના રેપર્સ જેવા વેસ્ટ પ્રોડક્ટ્સ એમનું ડિસ્પોઝલ સરખી રીતે થવો જોઈએ, સો ધેટ આપ સિટી ગંદી ના દેખાય. તો આવી નાની નાની વસ્તુઓથી જાગૃતતા આવી કે આપણે આપણને મળેલા એન્વાયરમેન્ટલ રિસોર્સિસનો સદુપયોગ કરવો જોઈએ. ઇવન ટુડે હું કોશિશ કરું છું કે ઘરે એન્ડ વેર એવર એલ્સ આઈ કેન હું ટ્રાય કરું કે મારા લીધે કુદરતને વધારે નુકસાન ના પહોંચે. અને મને ખુશી છે કે ગ્રેસ હટનું ગ્રીન વિથ ગ્રેસ આ જ ડિરેક્શનમાં મને હેલ્પ કરે છે અને મને એક પ્લેટફોર્મ આપે છે જ્યાંથી હું પોતે શીખેલી ગ્રીન એક્ટિવિટીઝ બીજા લોકોને પણ શીખવાડી શકું.
અને તમને યાદ છે આપણે પહેલી વાર ગ્રેસરની જે ઇવેન્ટમાં મળ્યા હતા?
યા ઓફ કોર્સ યાદ છે, એનએસએસ ના કોલેબોરેશનમાં ગ્રેસર ફાઉન્ડેશનની એક ક્લોથ ડિસ્ટ્રિબ્યુશન ઇવેન્ટ થઈ હતી જેમાં આપણે બંને સેમ ટીમમાં હતા. એકબીજા જોડે વાત કરી તો મને રિયલાઈઝ થયું કે ગ્રેસર ફાઉન્ડેશનની ફિલોસોફી ટુવર્ડ્સ ધી એન્વાયરમેન્ટ મારા થિંકિંગ જોડે બહુ જ અલાઈન કરે છે. સો ત્યારથી જ મારી ગ્રેસર ફાઉન્ડેશન જોડે જર્ની શરૂ થઈ. બટ દિવ્યાંગ, ગ્રેસર ફાઉન્ડેશનની જર્ની એની શરૂઆત કેવી રીતે થઈ?
અરે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. 2019માં ફ્રેન્ડ સાથે એક ઓર્ફેનેજમાં વિઝિટ કરી, ત્યાં બાળકો જોડે અમે પેઇન્ટિંગ કરાવી હતી, રમતો રમાડી હતી અને જો એ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યારે અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ મળ્યો. બીજા લોકો પણ આ ઇવેન્ટમાં આવવા માંગતા હતા અને એ લોકો અમને પૂછી રહ્યા હતા કે બીજી નેક્સ્ટ ટાઈમ ઇવેન્ટ ક્યારે થવાની છે. તો અમને રિયલાઇઝ થયું કે લોકોને સોશિયલ વર્ક તો કરવું છે પણ કોઈ પ્લેટફોર્મ નથી મળી રહ્યું. તો બહુ જ ડિસ્કશન અને પ્લાનિંગ પછી 5 વોલેન્ટિયર સાથે ગ્રેસર ફાઉન્ડેશન શરૂ થયેલું અને આજે 300 વોલેન્ટિયરની સાથે 2 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ આપણે. એક છે ગ્રો વિથ ગ્રેસ અને બીજું છે ગ્રીન વિથ ગ્રેસ. પણ શુભ્રા, શું તું આપણી ઓડિયન્સ આ બંને પ્રોજેક્ટ વિશે સમજાવી શકીશ?
યા શ્યોર. સો ગ્રો વિથ ગ્રેસ ના પ્રોજેક્ટ થી અમે અન્ડર પ્રિવિલેજ ચિલ્ડ્રન ને એજ્યુકેટ, એમ્પાવર એન્ડ અપલિફ્ટ કરવાનો એમ રાખીએ છીએ. એન્ડ ગ્રીન વિથ ગ્રેસ ના પ્રોજેક્ટ માં અમારો ફોકસ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ અને એમના અગેન્સ્ટ ફિઝિબલ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવાનો છે. આ પ્રોજેક્ટની અંડર અમે લોકો એક નવા કેમ્પેન પર કામ કરી રહ્યા છે જેનું નામ છે ગ્રીન હાઇજીન ઇન્ડિયા. આ કેમ્પેનથી અમે એન્વાયરમેન્ટ અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સના વિષય પર અવેરનેસ ક્રિએટ કરવાનું પ્લાન કરી રહ્યા છે.
અને જો તમારે પણ આ કેમ્પેનનો ભાગ બનવું હોય તો ગ્રેસર ફાઉન્ડેશનની વેબસાઇટ www.gresat.org વિઝિટ કરો અને આજે જ રજીસ્ટર કરો. તો આજનો આ ગુજરાતી પોડકાસ્ટ અહીં પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને તમને આ પોડકાસ્ટ સાંભળવામાં આનંદ આવ્યો હશે. અને આવી જ એન્વાયરમેન્ટ રિલેટેડ ફેક્ટ્સ અને હેક્સ જોઈતા હોય તો અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.
અને તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય રિગાર્ડિંગ ધીસ, અમારા DMs બધા જ ક્વેશ્ચન્સ માટે ઓપન છે. સો તમારા બધા જ ક્વેશ્ચન્સ અમે ખુશી ખુશી આન્સર કરીશું. વિથ ધીસ આજનો પોડકાસ્ટ અહીં જ સમાપ્ત.